தாய் பூசணா
காக ரிஷி ગરુડજીને ભગવાનની બાળ લીલા અને તત્વનો સુમેળ, બ્રહ્મદર્શન અને બાળ લીલા બે છેડાનો સુમેળ કરી અને સુંદર ભાવથી પોતાની અનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રભુ ખૂબ હસ્યા, હંમેશા આત્મચેતના ખૂબ જ અનુભૂતિના આનંદમાં હોય ત્યારે એ પરમ તત્વની અનુભૂતિ, એનું દર્શન, એનું હાસ્ય અને એનો જે આનંદ છે એ એક અલૌકિક હોય. એ અલૌકિક આનંદનું વર્ણન કરતા જે પોતે સ્વયં પોતાના નિજ સ્વરૂપમાં જ રક્ત થઈ ગયેલા, આસક્ત એની અંદર વિલીન થઈ ગયેલા એવા કાગ ઋષિ જયારે સ્વસ્વરૂપમાંથી બહાર આવ્યા, નિજાનંદની મસ્તીમાંથી, મુખ બાહેર આયવ દેહ સતહી, આનંદનો એટલો બધો અનુભવ થતા જ ભગવાનનું જે હાસ્ય એને લીધે થોડીક જાગ્રત અવસ્થા આવી ગઈ, બહિર્મુખ થયો અને બહિર્મુખ થયાની સાથે જ આ શરીરની, જગતના વ્યવહારની બધી જ પાછી એની એ જ પ્રવૃત્તિ સ્વૈલરિકાઈ મોસન છોકરમત જેને કહેવાય. બહિર્મુખ થાય માણસ એટલે વ્યવહાર આવવાનો છે, અને વ્યવહાર આવે એટલે એની અંદર ઘણી બધી રમતો જેને બાળપણ કહેવાય, છોકરમત કહેવાય, એ આવવાની. એટલે કાગ ઋષિએ પોતાના જ અનુભવ પ્રમાણે કહ્યું, હું જયારે બહિર્મુખ થયો ને એટલે સોજ લરિકાઈ, એ જ ખેલ, એ જ છોકરમત દરેક માણસ પોતાના જીવનની અંદર આવું સોજ લરિકાઈ કરે, બસ એ જ છોકરમત. ભલે માણસ 90 વર્ષનો, 70 કે 80 વર્ષનો હોય પણ એનું જીવન છોકરમત જેવું રમાતું હોય, એવું જ જીવાતું હોય. અને એ જ અનુભવ, સર્વ સમસ્ત સામાન્ય અનુભવ જે છે એ અનુભવને અહીંયા આગળી કાગ ઋષિ વ્યક્ત કરે છે. સોઈ લરિકાઈ, બસ ફરી પાછો એ જ દેહભાવ, એ જ વ્યવહાર, એ જ આસક્તિ અને એનો એ જ વ્યવહાર પાછો આવીને ઉભો રહ્યો એ બાળ સ્વરૂપ. અને જ્યારે માણસ આત્માથી દૂર રહેતો હોય, પોતાની સ્વાનુભૂતિ સ્વસ્વરૂપથી દૂર નીકળી જતો હોય ત્યારે એનું જીવન એને છોકરમત જ કહેવાય. આપણે કોઈ પણ વ્યક્તિને કહીએ, જો ના કેવો છોકરમત, એમ આ ચેતના, આ જીવભાવ જ્યારે દેહભાવ અને વ્યવહારની અંદર પલટાઈ જાય ને ત્યારે એને છોકરમત જ કહેવાય. કાગ ઋષિ પોતાની અનુભૂતિ, સર્વનાની અંદર, સર્વના જીવનમાં થતું દર્શન અહીં આપણને વ્યક્ત કરાવે છે. સોઈ લરિકાઈ મોહન કરણ લઘે પુનિ રામ, આત્મચેતના એ રામ છે, આત્મારામ, ઓહંગ સોહંગ આત્મારામ. અને એ જ રામ આ શરીરની અંદર બેસીને પછી એ જ આ જગતના વ્યવહારની રમતની અંદર પાછું પડી જાય. બાલકૃષ્ણ, બાલરામ પણ કાગ ઋષિ કહે છે કે મારી સાથે, મારી આત્મચેતના શરીરની સાથે ફરી પાછી એ જ પ્રકારની વ્યવહાર વૃત્તિઓમાં આવીને બેસી ગયું. હું ઘણી ઘણી રીતે સમજાવું કે આ કઈ જીવન છે. બહિર્મુખતા, દેહાધ્યાસ, આ વ્યવહાર, આ લૌકિકતા એ કઈ જીવન છે. કોટી ભાંતિ સમજાવું, ઘણી રીતે સમજાવું, ઘણી રીતે સમજાવું કે આ શરીર એક દિવસ છોડીને જવાનું, ક્ષણભંગુર છે, મરણધર્મ છે, એના માલિક આપણે નથી, એક દિવસ અહીંયા ને અહીંયા જ પડ્યું રહેવાનું છે. કોટી ભાંતિ સમજાવો, બહુ રીતે સમજાવવા પ્રયત્ન કરું, બહુ રીતે સમજાવું, સમજે પણ ખરું, માને પણ ખરું, પણ જે બહિર્મુખતા આવી ગઈ પોતાની અંતર્મુખતા આત્મારામથી સહેજ પણ અલગ થયો, ભગવાનથી સહેજ પણ માણસ વિમુખ થાય ને, એટલે એ કેટલી બધી આસક્તિઓને વિષયાસક્ત ભોગો વૈભવો એની પાછળ દોડતો હોય. એટલે એ લડક પણ એ ખેલ છોકરમત શરૂ થઈ જતો હોય છે. એમાંથી બહાર નીકળવા માટે માણસ મથતો હોય, ચિંતન કરતો હોય, મનન કરતો હોય, ભગવત સ્મરણ કરતો હોય, સત્સંગ કરતો હોય, કોટી ભાંતિ સમજાવું, ઘણી ઘણી રીતે સમજાવવા માટે પ્રયત્ન કરું મારા મનને કે ભાઈ આ શરીર એ મારું સ્વરૂપ નથી, આ શરીર હું નથી, જે છે તે અંદરની ચેતના, જે ભગવાન સ્વયં, એ ચેતના તે હું છું. સોયલરિકાઈ મોસન પણ કોટી ભાંતિ સમજાવું, મન ન લહે વિશ્રામ, પણ મન માનવા તૈયાર ન થાય. કારણ ત્યાં લૌકિક ભૌતિક આ જે વ્યવહાર છે એ એટલો બધો છે કે દેહાધ્યાસમાંથી બહાર નીકળવા જ ના દે, પોતાના સ્વસ્વરૂપની અંદર સ્થિર થવા જ ના દે. ઘણી રીતે સમજાવું, ઘણી રીતે મનને સમજાવું, છતાંય મન એ ગળે ઉતરવું બહુ મુશ્કેલ છે. કારણ શરીર ભાવ તો જન્મોજન્મનો છે, જન્મ્યા ત્યારથી અત્યાર સુધીનો છે કે આ શરીર તે જ હું છું, અને એને કારણે મનને જરાય સંતોષ કે શાંતિ મળતી નથી, અને વાસ્તવિકતા છે છતાંય સ્વીકારવાની તૈયારી નથી. ભગવાને જેમ ગીતામાં કહ્યું, જે જન્મે છે મરે છે, અને મરે છે જન્મે છે, અને એ અનિવાર્ય, એ ક્યારે પણ એનો ત્યાગ કરી શકાતો નથી, એને કોઈ પણ દૂર હટાવી શકતું નથી, નિશ્ચિત છે. આજે સવારે ઉગેલો સૂર્ય સાંજે આથમવાનો છે, અને સાંજે આથમેલો સૂર્ય સવારે ઉગવાનો છે. એમ જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય તસ્માદ અપરિહાર્ય. એનો એનો ત્યાગ કરી શકાય નહીં, એને કોઈને દૂર કરવું હોય તો કરી શકાય નહીં, એ સ્થિતિ છે અનિવાર્યતા. એમ અહીંયા આગળ પણ કાગ ઋષિ કહે છે, જે શરીર અને મન અને આત્મા આત્મચેતના આ બધી જ પરિસ્થિતિને સમજે છે, ચિંતન કરે છે, મનન કરે છે, છતાં ક્યારેક ક્યારેક અત્યંત દ્રઢ સંસ્કારને કારણે એને સ્વીકારી શકતો નથી, અને સ્વીકારે ત્યારે પણ ક્યારેક ક્યારેક વિસ્મૃતિ આવી જ જાય દેહાધ્યાસને કારણે, અને એને કારણે કહે છે મન ન લહે વિશ્રામ. મારું મન આટલું બધું સમજે છે છતાંય માનવા તૈયાર નથી. મૃત્યુનો સાક્ષાત્કાર ઘણી વાર થતો હોય, પ્રત્યક્ષ જોતા હોઈએ, પણ એ મૃત્યુને પોતાની જાત માટે સ્વીકારવા માટે તૈયાર હોઈએ છે? અરે 90-95 વર્ષના હોય ને કે હવે તમે જવાના હો થઈ ગયા ને, તો શું કે તું જા, હું શું કરવા જઉં? જુવાન માણસ હોય ને કે હવે તો તમે 100 વર્ષ થયા ને, હવે તમારે જવાનું થયું, તો હું શું કરવા જઉં, તું મર. આ શું છે? અધ્યાસ. મન ન લહે વિશ્રામ. મન એ વાસ્તવિકતાને સ્વીકારવા માટે તૈયાર નથી હોતું. અને મોટે ભાગે જોજો કથાકારો ને વક્તાઓ છે ને, એ પેલો આમ મરી ગયો, એ આટલા બધા મરી ગયા, પણ પોતાને માટે નહીં વિચારે કે નહીં સ્વીકારે કે હું પણ આ લાઈનમાં જ ઉભેલો છું, આપણો પણ એક દિવસ આવવાનો જ છે, એ નહીં વિચારે. દાખલા દ્રષ્ટાંત આપશે, બીજાના આપશે, પણ પોતાના નહીં આપે. સાંભળજો, તો જે છે અનિવાર્યતા વાસ્તવિકતા એને સ્વીકારવી બહુ અઘરી છે. પોતાના મૃત્યુનો સ્વીકાર પોતાની જાતે કર નહીં થઈ શકે. મન ન લહે વિશ્રામ, અને એ મન એને એનાથી ચોટે ત્યાં ચોટે જ નહીં, મન સ્વીકારવા માટે તૈયાર ના થાય. એટલે જગતની વાસ્તવિકતા અહીંયા આગાડી કાગ ઋષિ ગરુડજીને બતાવી રહ્યા છે. હવે આ જે ભગવાનની બાળ લીલા, આપણે તો તત્વ ઉપર જતા રહ્યા, પણ અહીંયા સગુણ ની ઉપાસનાની વાત કરે છે. અહીંયા તો કે જે સગુણની અંદર પણ પ્રભુના બાળ લીલાના દર્શન કર્યા, પણ કે આવડા મોટા ભગવાન જે 14 ભુવનના આખી સૃષ્ટિનું સર્જન કરનાર, ઋગ્વેદ તો એમ કે સ જગત પિતા, આવડો મોટો ભગવાન, આવડો નાનો બનીને આવ્યો, અવરાન આ વિવેશ, આવડો નાનો થઈને બેસી ગયો અને બાળ લીલા કરવા બેસી ગયો. આત્મચેતના તો પરમ તત્વ છે અને એ આ જગતના વ્યવહાર, દેહાભ્યાસ, આસક્તિ, રાગ દ્વેષને ક્લેશમાં પડી ગયો. તો આ એક વસ્તુને નો સ્વીકાર કરવો બહુ કઠણ છે. એટલે જ કાગ ઋષિ કહે છે, દેખી ચરિત્ર યહ સો પ્રભુતાઈ. પછી એ બાળ સ્વરૂપની આ ચરિત્ર જોયું અને ભગવાનની પેલી એટલી બધી ઊંચાઈ જોઈ, પ્રભુતાઈ. એક તરફ તો બાળ લીલાના દર્શન થાય છે અને બીજી બાજુએ ભગવાન વિરાટ સ્વરૂપમાં છે. સમસ્ત સૃષ્ટિ જ્યાં સુધી તારા નક્ષત્રો છે ત્યાં સુધી. એટલે બંને તરફ આમ તટસ્થ દ્રષ્ટિથી જુએ છે કે દેખી ચરિત્ર, આ ચરિત્ર પણ જોયું અને પેલી બાજુ ભગવાનની આટલી બધી પ્રભુતા પણ જોઈ. ભગવાન આવા છે, આવા વિશાળ. આમ જયારે ભગવાનના ની એ પ્રભુતા ને એ તત્વની વ્યાપકતાની જે જયારે દ્રષ્ટિ મળીને સમજાયું ત્યારે કે છે સમુજત દેહ દશા, ત્યારે દેહભાન ભૂલી જવાય. ભગવાનના બાળ સ્વરૂપને જોઈએ તો પોતાની જાતને ભૂલીને માત્ર પરમાત્માના વિગ્રહના સૌંદર્યને જોયા કરીએ, જોયા કરીએ, એને એનું દર્શન નિરખ્યા કરીએ. અને બીજી બાજુએ ભગવાન જે વિરાટ સ્વરૂપ સમસ્ત સૃષ્ટિના રચયિતા છે એ પરમ શક્તિને પણ જોયા કરીએ ત્યારે દેહ દશા વિસરાય, દેહભાન ભૂલાઈ જાય. અને વાસ્તવિકતા તો એ જ છે, દેહાધ્યાસ હંમેશા ભૂલાવવો જોઈએ કોઈ પણ રીતે. માણસ ખૂબ પીડાતો હોય, માંદો પડ્યો હોય, ખૂબ પીડાતો હોય, પણ એને કોઈક વ્યક્તિ આવે, કોઈક સ્વજન આવે, એનું પ્રિય સ્વજન આવે અને એને જોતાની સાથે પેલું બધું જ દુઃખ એકવાર ભૂલાઈ જાય અને આનંદમાં આવી જાય. તો એમ પોતાના દુઃખને, પોતાના શરીરના દુઃખની પીડાને ભૂલી ગયો. એમ પરમાત્માનું દર્શન થતા કે બાળ સ્વરૂપના વિગ્રહના દર્શન કરતા કરતા જે પોતાના શરીરની પીડા છે, દેહભાન છે, એ સંપૂર્ણ ભૂલાઈ જવું જોઈએ. અને કાગ ઋષિ કહે છે કે એ દશા મારી થઈ, એકદમ મૂર્છા આવી જાય. એમ ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરે, હરિબોલ 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 કરી અને જગન્નાથજીના મંદિરમાં ભગવાનના શ્રી વિગ્રહની સામે આમ હરિબોલનું કીર્તન કરતા કરતા એકદમ બેહોશ થઈને ઢળી પડે, પકડી લેવા પડે, ઉભા ઉભા કીર્તનથી પડી જાય. તો એ સ્થિતિ ભગવાનની અંદર વિલીનતાની, દેહભાન દેહ દશા વિસરાઈ, આ સ્થિતિ આવે કે પોતાના શરીરનું પણ ભાન ન રહે, નામ સંકીર્તન ભગવત ચિંતન કરતી વખતે અને બેહોશી આવી જાય. તો અહીંયા ગાડી કાગ ઋષિ કહે છે, ધરની પરે મુખ આ ખગેશ ગરુડજી, શું વાત કરું, મારી મારી સ્થિતિ કેવી હાલત થઈ ગઈ હતી. હું પણ એ સ્મરણ કરતા કરતા બાળ સ્વરૂપનું પણ અને એ પરમ તત્વનું પણ ચિંતન કરતા કરતા મારું દેહભાન ભૂલ્યો અને એકદમ ઢળી પડ્યો. ઉભા ઉભા અને મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો, બોલી પણ ન શકાયું કે હું શું, મને કયા દર્શન થઈ રહ્યા છે. અને પછી તો જયારે ઢળી પડ્યા પછી, હે પ્રભુ મને મને મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો, મારો મને બચાવો, મને બચાવો, મને આપ શરણ આપો, ત્રાહી ત્રાહી, મને શરણ આપનો શરણ આપ. મને કઈ સમજાતું નથી, આપની માયા છે કે પછી આપનું સાચું વાસ્તવિક સ્વરૂપ છે. બાળ સ્વરૂપ તો એ તો ભૌતિક છે અને જે પરમ ચેતનાનું સ્વરૂપ છે એ વાસ્તવિકતા છે, પણ એ બેની વચ્ચે કે મને હું કઈ ઓળખી શકતો નથી, કઈ સમજી શકતો નથી, પ્રભુ આપ જ મારો ઉદ્ધાર કરો, આપ જ મને શરણ આપો અને આ વાસ્તવિકતા આપ મને સમજાવો કે આ બધું શું છે જગત.